પેજ નંબર 384, ગાથા નંબર 42. બીજો યોગશાસ્ત્ર 1:17, યોગ એવા અક્ષરો રૂપ સળી વડે જેના કાન વિંધાયેલા નથી તે મનુષ્ય મનુષ્ય નામ ધરાવવા લાયક નથી, તેનો જન્મ નિર્થક છે. જ્યાં સુધી કાન મળતા નથી ત્યાં સુધી મોક્ષ નહીં મળે. આ કેવી વાત તમે કરો છો, પરંતુ એ વાત એક રીતે સાચી છે. મોક્ષ મેળવવા માટે મોં જવો જોઈએ અને મોં જવા માટે જ્ઞાન થવું જોઈએ. જ્ઞાન થવા સુવિચારણા થવી જોઈએ. સુવિચારણા માટે બોધ પ્રાપ્ત થવો જોઈએ. બોધ પ્રાપ્ત થવા માટે સદગુરુ જોઈએ. સદગુરુ પાસેથી શ્રવણ કરવું જોઈએ. કાન વગર શ્રવણ શેનાથી કરશો? આ કાનનું મહત્વ હવે સમજાયું. ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, ચૈતન્યનું જ્ઞાન, પોતે જે છે તેનું જ્ઞાન. એ જ્ઞાનથી તેને ખબર પડી કે હું કોણ છું. સાચી ખબર પડી, વાસ્તવિક સનાતન સત્ય એની પાસે આવ્યું કે હું આ છું. નિજ જ્ઞાન શું કામ કરે? તે બીજાને પ્રવચન આપે, કહેવા જાય, કરે શું? જે જ્ઞાન પ્રાપ્ત થયું તે કાર્યકારી છે. જ્ઞાનમાં ક્ષમતા છે, જ્ઞાન પરિણામ લાવશે. તમે સાકર ખાવ તો શું થાય? મોઢું ગળ્યું થાય. મરચા ખાવ તો મોંમાં તીખાશ લાગે. લીમડો ખાવ તો કડવાશ અને લીંબુ ખાવ તો ખટાશ લાગે. કંઈક થાય તો ખરું ને? તેમ જ્ઞાન થાય તો શું થાય? જ્ઞાન કોને કહેવાય તેની વ્યાખ્યા કરતા કહ્યું કે જે જ્ઞાને છે એ મોહ થઈ પામે પદ નિર્વાણ. એ જ્ઞાન મોહનો ક્ષય કરે છે. મોહનો ક્ષય કર્યા વગર જ્ઞાન રહેતું નથી. જ્ઞાન આવે એટલે મોહ એમ કહે કે અનંતકાળથી રહ્યો, તમે મને રાખ્યો, ધન્યવાદ. હવે જ્ઞાન આવ્યું છે એટલે હું નહીં રહી શકું. જ્ઞાનને ટાળો તો હું રહું. તે વખતે તમારે હિંમત કરીને કહી દેવું પડશે કે હવે તમે જઈ શકો છો. જે જ્ઞાને છઈ મોહ થઈ મોહ રહેશે નહીં. આનંદનજીએ એક મજાનું પદ કીધું છે, અવધુ વૈરાગ્ય બેટા જાયા વાને ખોજ કુટુંબ સબ ખાયા, દુર્મતી દાદી મત્સર દાદા મુખ દેતત હી મુવા. અમારે ત્યાં વૈરાગ્ય નામનો દીકરો જન્મ્યો અને જન્મતાની સાથે જ એ આખા મોહના કુટુંબને શોધીને ખાઈ ગયો. વૈરાગ્ય કરતા જ્ઞાનની ક્ષમતા વધારે છે. વૈરાગ્ય એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન થકી વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય એવું કામ કરે છે કે મોહરૂપી કુટુંબ ખવાઈ જાય છે, નાશ પામે છે. આ દુર્મતી દાદી અને મત્સર દાદા એમણે વૈરાગ્યનું મોઢું જોયું કે ખતમ થઈ ગયા. વૈરાગ્ય થાય ત્યારે મોહનું કુટુંબ નાશ પામે, માટે જ કહ્યું છે કે જ્ઞાન મોહનો ક્ષય કર્યા વગર રહે નહીં. સકલ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. આ જ્ઞાન અને બાકી બધું ભ્રાંત. આવી ઘટના ઘટે અને મોહનો ક્ષય થાય તો જીવ નિર્વાણ પદની પ્રાપ્તિ કરે છે. આ ક્રમથી સાધકની યાત્રા ચાલુ થાય છે. અમારે એક કહેવું છે કે ઉપજે જે સુવિચારણા, જે સુવિચારણા અંદર ઉત્પન્ન થાય છે અને જેનાથી મોક્ષ માર્ગ સમજાય છે, એ વાતનો અમે ગુરુ શિષ્યના સંવાદથી પ્રારંભ કરીશું. એ વાત ષટ્પદમાં અમે જે કહેવાના છીએ તે 43મી ગાથાથી શરૂ થશે. જે સુવિચારણા પ્રગટ થઈ જેનાથી મોક્ષ માર્ગ સમજાયો એ ગુરુ શિષ્યના સંવાદથી પ્રગટ કરેલ છે. મધુર શૈલીમાં શિષ્ય પૂછતો જાય અને સદગુરુના સમાધાન કરતા જાય. જ્ઞાની પુરુષ એમને એમ નહીં બોલે, તમે કંઈ પૂછશો તો એ બોલશે, એમને એમ નહીં બોલે. જેના શાસ્ત્રો થયા છે તે પ્રશ્નોમાંથી ઊભા થયા છે. પૂછો એટલે માથું ખાવા માટે નહીં, પરંતુ સમજવા માટે પૂછો, એવા પ્રશ્નોમાંથી સંવાદ રચાય છે. ગુરુ શિષ્યના સંવાદથી 6 પદો કહેવાનો પ્રારંભ હવે કરીશું. અહીંથી સાચા અર્થમાં આત્મસિદ્ધિની શરૂઆત થાય છે. અત્યાર સુધી જે વાત થઈ તે પૂર્વ ભૂમિકા માટે થઈ, હવે ષટ્પદનું વર્ણન અદ્ભુત રીતે પરમ કૃપાળુ દેવ કરશે. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બધા. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને
આત્માર્થીના લક્ષણોની વાત ચાલે છે અને એ લક્ષણની અંદર આ છેલ્લી ગાથાઓ છે. દશા આવે ત્યારે સદગુરુનો જોગ થાય. જોગ થાય એટલું જ નહીં, પણ સદગુરુનો બોધ એ સુહાય એટલે પરિણામ પામે. તો એ જો પરિણામ પામે, બોધ જીવનમાં પરિણામ પામે તો થાય શું? સુવિચારણા પ્રત્યે. આ સુવિચારણા શબ્દ શું કામ આવ્યો હશે? વિચારણા તો છે જ, અજ્ઞાની છે એને વિચારણા છે. એ બધા જીવો જેને મન છે એ વિચાર તો કરે જ છે. આપણો નાનામાં નાનો માણસ જેને કહીએ એ પણ વિચાર તો કરતો જ હોય, પણ એના વિચારની દિશા અવળી હોય. એના વિચારમાં કોઈ તત્વ વિચારણા ન હોય. એના વિચારમાં તો તાત્કાલિક જે કંઈ પદાર્થ પડ્યો હોય, પ્રસંગ આવ્યો હોય, એના સંબંધી ટૂંકો વિચાર કરે. એથી કરીને એને વિચારણાથી કોઈ તત્વજ્ઞાનની સર્જન ન થાય. અહીંયા શબ્દ મૂકી દીધો સુવિચારણા. પ્રત્યેક મનુષ્ય એ પંચેન્દ્રિય છે અને સાથે સંજ્ઞી છે. સંજ્ઞી એટલે વિચારશીલ મન જેને છે, જે વિચાર કરી શકે છે, જે વિકલ્પ કરી શકે છે, એવું મન જેને છે એ સંજ્ઞી છે. પંચેન્દ્રિય તો તિર્યંચ પણ છે. પશુ પંચેન્દ્રિય હોય ને, હોય ને, હા, પશુ પંચેન્દ્રિય હોય પણ એનામાં સંજ્ઞીપણું ન હોય. સંજ્ઞીપણું છે પંચેન્દ્રિયપણા ઉપરાંત. એ સંજ્ઞીપણાથી શું થાય? એ વિચાર કેવો કરે? આગળ પાછળના અનુસંધાનવાળો વિચાર કરે. એટલે ભૂતકાળ સાથે પણ એ જઈ શકે અને ભવિષ્ય માટે પણ એ વિચારધારાની સાથે જઈ શકે. આવો વિચારનું જેને સાતત્ય હોય, અનુસંધાન હોય, એવો વિચાર એ સંજ્ઞીપણાનું લક્ષણ છે. તો એવી જ્યારે જીવમાં દશા આવે અને એને સદગુરુનો જોગ થાય, સદગુરુનો જોગ એનો બોધ મળે, તો પરિણામ શું આવે? શું વિચારણા પ્રગટ થાય. સુવિચારણા પ્રગટ થાય એટલે એનામાં તત્વનો વિચાર કરવાની ક્ષમતા, શક્તિ આવે. અત્યાર સુધી એ તત્વ સંબંધી વિચાર કરી શકતો ન હતો, કેમ કે એની પાસે વિચાર છે પણ મૂડી નથી, બોધની બોધની મૂડી નથી. એટલાય લોકોની સાથે આપણે વાત કરીએ તો એ વિચાર કરી શકતા હોય. કેવો વિચાર કરે? પોતાના ઘરનો કરે, કુટુંબનો કરે, પૈસાનો કરે, ઘરનો કરે, બીજું શું કરે? તત્વનો વિચારનું તમે એને કહો તો ભાઈ એ આપણું કામ નહીં. એ કે તરત માથું ફરે, ઊંઘ આવે, તત્વના વિચારમાં જરાય એની શક્તિ ચાલે નહીં. જોકે વિચાર કરવાની ક્ષમતા હોવા છતાં એ તત્વનો વિચાર ન કરી શકો. તમે એને પૂછો ધર્મ તત્વ શું, ગુરુ તત્વ શું, આત્મા શું, આ નવ તત્વ કે આ જગતનું સ્વરૂપ શું, જગદીશનું સ્વરૂપ શું, આ બધા તત્વ વિચારણાના અંગો છે. તરત જ કહેશે કે હવે એ બધું તમે વાત મૂકી દો, જે કંઈ સમજાય એવી વાત કરો. એની સમજ વર્તનની અંદર જે કંઈ સંજોગો છે એટલા પૂરતું એ વિચાર કરી શકે, પાછળનો કરી શકે. તત્વનો વિચાર આવે ત્યારે જીવનો વિચાર ક્યાં સુધી જાય? પાછળમાં અસ્તિત્વ માંડીને અરમણ સુધી જાય. એ વિચાર કરે તો આજે મારું શરીર છે ને આજે હું મનુષ્ય છું, એ તરત એને કહેવાય આજે હું મનુષ્ય છું. ખરેખર તો મારું પર્યાય તો અનંતકાળથી પરિભ્રમણની છે. એ પરિભ્રમણની પ્રમાણે પર્યાયમાં આ ભગતિઓ છે. આ વિચારમાં વય ઉગ્યો અતીત સુધી જાય અને ભવિષ્યમાં ક્યાં સુધી જાય? મોક્ષ સુધી. સુધનો વિચાર કરી શકે એ પોતા સંબંધી વિચાર કરે તેમ કે આખા સંસાર અદ્રશ્ય થાય, મારું પરિભ્રમણ સમાપ્ત થાય, ભવચક્રની સમાપ્તિ થાય, બધા સંઘ સંસારનો સંઘ નાશ પામે અને પોતે પોતાના આત્મ સ્વરૂપની અંદર અનંતકાળ સુધી લીન રહી શકે. આટલો અનંતો ભૂતકાળ અને અનંત ભાવિ એની સાથે સંકલના રાખીને જે વિચાર કરી શકે આ તત્વની વિચારણા છે. એ તત્વની વિચારણામાં પછી આવે કે ભાઈ જો પાપ પુણ્ય કર્યા હશે તો આ ભવચક્ર છૂટશે ને, તો પછી આ સારી સ્થિતિ મનુષ્યની પ્રાપ્ત થઈ છે એમાંથી પણ મારે દુર્ગતિમાં જવું પડે, દુર્ગતિમાં જતા દુઃખોનું પ્રકાર બદલાઈ જશે. આ બધો વિચારની પ્રક્રિયા છે. આ વિચાર એને બોધમાંથી આવ્યો છે. બોધ આ સિવાય આ વિચાર શેમાંથી આવે? જેને ક્યાંય ગુરુનો યોગ થયો નથી, ઉપદેશનો યોગ થયો નથી, કોઈ બોધ એ પામ્યો નથી, તો એ જીવ વિચારક હોવા છતાં એને આ બધા વિચારો આવશે તત્વના. તો ગતિ આ ગતિ સંબંધી વિચાર, પરિભ્રમણ સંબંધી વિચાર, જન્મ મરણના વિચાર, અનંત સુખ દુઃખના વિચાર અને એમાંથી મુક્તિનો વિચાર, આ બધી વિચારણાના પ્રકારો તાત્વિક વિચારણા છે, પારમાર્થિક વિચારણા છે. એ સામાન્યતઃ જીવને આવે સત્સંગ સિવાય આ વિષય ક્યાંય વાતચીતમાં પણ. આપણે સત્સંગ સિવાય કોઈને મળીએ તો શું વિચારણા ચાલે? કેમ છો, કેમ નહીં, શું ખાધું, શું લીધું, શું પીધું, ક્યાં ગયા હતા, ખરીદી શું કરી, શેની વાત ચાલે? સંસાર અને કેટલી બહુ મર્યાદિત 5-10 વર્ષની, લગભગ તો બધી 1-2 વર્ષની જ વાત હોય. પૂરું થાય વિષયો કેટલાક ચાલે અને પછી જાજી વાત કરે તો કા તો લપ્યો છે. વિચાર કરનારો છે, આપણે વિચાર કરીએ છીએ, આ બધો સંગ થાય છે, છતાં આપણને લાગે કે આ વિચાર તો જુઓ આના કેટલા ટૂંકા વિચારો છે, કેટલા હલકા વિચારો છે, કેટલા સંકુચિત વિચારો છે. જે કૃપાળુ દેવે કર વિચાર તો પામ કીધું, તું વિચાર કરતો પામી જઈશ. શું પામીશ એ પણ કે અમે શું કહીએ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. શું કેવું અમારે? અમે કહી શકતા નથી પણ તું પામી જઈશ. શેના આધારે પામીશ તું? અમારા સાંભળવાથી નહીં, તારી વિચારણાથી. કર વિચારતો પામ, કર સાંભળતો પામ નથી. કારણ કે અમે તો કંઈ હવે વધારે કહી શકીએ એમ નથી. બીજું કહીએ કેટલું, એટલે કહેવાય એટલું કહ્યું છે, કહી શકાય એટલું કહ્યું છે, કહેવા યોગ્ય હતું એટલું કહ્યું છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. આ પરમાર્થનો વિષય તેવો છે કે હવે વાણીથી વધારે વ્યક્ત કરી શકાય એમ નથી. વ્યક્ત કર્યો છે એના કરતાં અવ્યક્તનું પ્રમાણ વધારે છે, જાણ્યું છે એના કરતાં ન જાણવાનું પ્રમાણ ઘણું છે. તો સાહેબ પામવું કેવી રીતે? તો કે કર વિચાર. આ વિચાર એક જબરજસ્ત યોગ છે, પોતાના પરમ સ્વરૂપને પામવાનો યોગ વિચાર છે. આખી આત્મસિદ્ધિનું કેન્દ્ર સૂત્ર વિચાર છે. કર વિચારતો પામ એ આત્મસિદ્ધિનો પરમ કૃપાળુ દેવનો સનાતન સંદેશ છે, મોક્ષ માર્ગનું સ્વરૂપ છે, કે પ્રત્યેકની પાસે ઉપલબ્ધ છે, એ જ્ઞાની હોય કે અજ્ઞાની. પણ સંઘની છે તો એની પાસે વિચાર શક્તિ છે. જો બોધ એમનો છે એ પ્રત્યેકને લાગુ પડે છે. આ યોગ એવો છે, જ્ઞાન યોગ. તો જ્ઞાન યોગ જેની પાસે જ્ઞાન હોય એ જ્ઞાન યોગી બને, તપ કરી શકતો હોય તપ યોગી બને, હઠ કરી શકતો હોય હઠ યોગી બને, કર્મ કરી શકતો હોય કર્મયોગી બને. બધા યોગની અંદર કંઈક ને કંઈક તમારી ક્ષમતા જોઈએ. અહીંયા કહ્યું કે તું તો વિચાર, કર વિચાર તો પામ. એટલું આ આત્મસિદ્ધિનું રહસ્ય છે. આ રહસ્ય જો પકડાઈ જાય કે અનંત કાળ સુધી વચ્ચેના ગાળામાં સર્વજ્ઞએ દેશના આપી પછી વચ્ચેના ગાળામાં બધી જ જગ્યાએ માર્ગ ગૂંચવાઈ ગયો, જટિલતામાં ફેરવાય, કેમ કે સૌ કંઈક કરવામાં પડી ગયા. પછી એમાં સ્પર્ધા ચાલે, પછી એમાં આ સારું અને આ ખરાબ, આ યોગ સારો આ યોગ નહીં સારો, ધ્યાન યોગ તો બેસ્ટ, તપ યોગ તો શ્રેષ્ઠ, હઠ યોગ જેવું તો એકઈ નહીં, જેટલું વધારે શરીરને કષ્ટ મળે તો કે આનાથી જ થાય બાકી ન થાય. જ્યારે જ્યારે પોતાનું કલ્યાણ, આત્માનું કલ્યાણ કરવું છે ત્યારે જીવની અંદર અત્યારે કઈ વાત માન્યતા દ્રઢ થયેલી છે? કષ્ટની. કેટલા દુઃખી થઈએ, કેટલું શરીરને કષ્ટ આપીએ, કેટલા હેરાન થઈએ, એના પ્રમાણમાં ચારિત્ર ઊંચું, એના પ્રમાણમાં ચારિત્ર ઊંચું, સંયમ ઊંચો અને જલ્દી મોક્ષને. અરે એને આટલા વખત ત્યાં, કેટલા વખત ત્યાં, એ કંઈ ખાતો નથી. વાત ક્યાંય પકડાતી નથી. દેહ અને આત્મા બે જુદા તત્વ છે અને વિચાર એ આત્મતત્વનો એક અંશ છે, જ્ઞાનનો એક અંશ છે. એને શરીર સાથે કોઈ સંબંધ નથી. શરીર કેવળ જડ છે, ક્રિયા કરી શકે એ સિવાય એની પાસે કંઈ કોઈ સામગ્રી નથી. જીવને અનંત કાળથી દુઃખ છે એનો વિચાર એ દુઃખ ન કરી શકે, દુઃખનો વિચાર એ ન કરી શકે, મુક્તિનો વિચાર એ ન કરી શકે, બંધનું સ્વરૂપ એ ન વિચારી શકે. જો વિચારનો અભાવ છે તો એને આ એક સ્થિતિનું મૂલ્યાંકન એનાથી થાય નહીં. એટલે એને સુખની કલ્પનામાં પણ મારી પાસે કંઈક વધારે પદાર્થ હોય તો હું સુખી, જાજા લોકો મને ઓળખે તો હું સુખી, મારો વંશ પરિવાર મોટો હોય તો હું સુખી, મારો પદાર્થ પરિગ્રહ અને સંગ્રહ વધારે હોય તો હું સુખી. આથી આગળ વધી શકતો નથી, આથી આગળ એની વધવાની કોઈ ક્ષમતા નથી. કંઈ નથી ત્યારે હું સુખી, કંઈ વળગણ નથી. બહારના પદાર્થથી હું સુખી એનો મતલબ કે મને પદાર્થનું વળગણ છે એટલે હું પરાવલંબી છું, પરાધીન છું. મારા સુખનો આધાર પર પદાર્થ છે, પર વસ્તુ છે, એનો મારી સાથેની વળગણા છે. એ ન હોય તો પાછું હું તરત કહું કે દુઃખી. કેટલી બધી ભૂલ થાય છે, મૂળમાં ભૂલ, મૂળની ભૂલ. આખી વાતનો પ્રારંભ થાય છે 38મી ગાથામાં કે ત્યાં પ્રગટે સુવિચારણા. બધી જ અવસ્થા થાય પણ જ્યાં સુધી સુવિચારણા ન પ્રગટે તો આગળનો માર્ગ શરૂ થતો નથી. તત્વની વિચારણા જો ન થાય તો લૌકિક વિચારણાથી પરમાર્થની યાત્રાનો પ્રારંભ ન થાય. જ્યાં પ્રગટે સુવિચારણા, આ સુવિચારણા પ્રગટવાથી પહેલું પરિણામ શેનું આવે? નિજ જ્ઞાન પ્રગટે. પહેલું પરિણામ બોધ આપણે સાંભળો અને સ્વરૂપ તરફ લક્ષ્ય ન ગયું, પોતાનું સ્વરૂપ દ્રષ્ટિમાં ન આવ્યું, બોધ હજી સફળ થયો નથી, બોધ હજી પરિણામ પામ્યો નથી. કેમ કે બોધનું કેન્દ્ર સૂત્ર શરીર નથી, દેહની સુખાકારી નથી, સંસારના ભોગ નથી, પદાર્થોનો સંગ્રહ પરિગ્રહ નથી. બોધનું લક્ષ્ય આત્મ સ્વરૂપની નિર્મળતા છે, શુદ્ધતા છે, સ્વભાવના ગુણોની ઉત્પત્તિ છે. જો એ ન થયું, જો એ જ્ઞાનનું સર્જન ન થયું તો બોધની ફલશ્રુતિ નથી. કૃપાળુદેવ આ આપણને વારંવાર લક્ષ દોરે છે કે આ દશામાં ફેરફાર થવો જોઈએ. દશા બે પ્રકારે છે, અવિચારે કરીને બાહ્ય દશા છે અને વિચારે કરીને આભ્યંતર દશા છે. મહાત્મા ગાંધીજીને લખ્યું કે અવિચારે કરીને તેને આ સંસારના સર્વ પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ રહે છે, પણ જો આ જગતના પદાર્થનો કંઈ પણ વિચાર કરવામાં આવે તો વૈરાગ્ય પ્રગટ થયા વિના રહે નહીં. પદાર્થ છે એના પ્રત્યે મોહ અને એના પ્રત્યે વૈરાગ્ય, શું ફેર પડ્યો? અવિચાર છે, પદાર્થો છે એની વળગણા છે અને એના પ્રત્યેનો કોઈ તાત્વિક વિચાર નથી, તો મોહ છે. અને જેવો વિચાર થયો મોહ તૂટ્યો, વૈરાગ્ય જાગ્યો. કેવો વૈરાગ્ય જાગે એટલે શું થાય? કેટલું સરસ આનંદ ગંજીનું એક પદ કીધું છે કે અવધુ વૈરાગ્ય બેટા જાયા. અવધુ સાધક શું થયું? વૈરાગ્ય રૂપી પુત્રનો જન્મ થયો. કંદોરા બંધ દીકરો ઘરે આવે તો હરખાઈ હરખાઈ ને એની માં કે એની દાદી ફૂલ્યા સમયની, દીકરાનો જન્મ થયો. હજી કઈ ઠેકાણું ન હોય તો કોઈ સર્વગુણ સંપન્ન, સર્વરૂપ સંપન્ન, ઠીક છે, સંસારી ભાવ છે, પણ અહીંયા દીકરો કયો આવ્યો? વૈરાગ્યનો દીકરો. ઓહો હો, વૈરાગ્યનો દીકરો આવ્યો તો શું કર્યું આ દીકરે આવતા વેત? આખા કુટુંબને ખાઈ ગયો, આખા કુટુંબને ખાઈ ગયો. વાને ખોજ કુટુંબ સબ ખાયા. હે, હા, મોહનું ફેમિલી હતું, જે સંબંધો હતા એ બધું તૂટી ગયું. એક દીકરાએ આવીને સમસ્ત કુટુંબ સાથેનો સંબંધ તોડી નાખ્યો. શોધી શોધીને
એક બાકી ન રહેવું જોઈએ. અને એની અંદર સૌથી વધારે દીકરો આવે ત્યારે જે તકલીફ થાય છે એ દુર્મતી દાદી અને મત્સર દાદા. આ અકલ વિનાની દુર્મતી દાદી બહુ હરખમાં આવી ગઈ છે, અને મત્સર અભિમાન વાળો જરા દાદો, જાણે મારે તો શું થયું, હું તો ઇન્દ્રાસન પામ્યો. આને શોધી શોધીને મુખ દેખત હી, એ તો આને જોઈને જ ઠરી ગયા. વૈરાગ્ય જો જ્ઞાનીની ભાષા છે, થોડી ટકોર હોય, થોડો ઠપકો હોય, થોડો કટાક્ષ હોય, હોય સમજી લેવું. એને કાંઈ આવો બધો કોઈ દ્વેષભાવ નથી, આમાં કોઈના પ્રત્યે કાંઈ દ્વેષ નથી, માત્ર કરુણા છે. કે જો વૈરાગ્ય આવશે તો જીવનમાંથી મોહ વયો જશે. વૈરાગ્યનું પહેલું કામ શું? મોહનો નાશ કરો. તો જો જીવનમાં સાચો વૈરાગ્ય આવ્યો છે કે કેમ એનું પરીક્ષણ કરવું હોય આપણે પણ, કે વૈરાગ્ય આવ્યો છે એ સાચો છે કે નહીં, તો મોહ કેટલો ગયો. હવે આખું બધું ક્યાં કરવું? તો જે જે વસ્તુ ઉપર વૈરાગ્ય આવ્યો કે ભાઈ મને હવે ખાવા ઉપરથી મોહ ઉતરી ગયો છે, વૈરાગ્ય આવ્યો હોય તો જોઉં કે હવે પદાર્થોની અંદર પસંદગીનો ક્રમ ઘટ્યો કે નહીં. એક એક વસ્તુની પરત થાય, વસ્ત્ર સંગ્રહ, આભૂષણ, પદાર્થ ઉપર જેટલા આપણે રાખતા હોય, આપણે બિલોંગિંગ જેને કહીએ છીએ, કેટલી વસ્તુ હોય, બે ઓછી હોય, બે ગઈ, તો પણ એને મનમાં ચિત્તમાં કોઈ ચલાયમાન થાય નહીં, ત્યારે કહેવાય કે એ જરા જીવમાં વૈરાગ્ય હવે આવ્યો છે. કારણ કે નાની નાની વાત ઉપર પદાર્થને કારણે ચિત્તની જે ચંચળતા થતી હતી અને રાગ દ્વેષના જે પરિણામ થતા હતા, કસાઈના પરિણામ ઉઠતા હતા, ભલે સૂક્ષ્મ કસાઈ હોય, સ્થૂળ કસાઈ કરતા સૂક્ષ્મ કસાઈ ભયંકરો મુકુંદભાઈ, સૂક્ષ્મ કસાઈ ભયંકર, બહુ ભયંકર. એક વસ્તુ બરાબર નથી ને ક્રોધ આવી ગયો તો વાત પૂરી થઈ ગઈ, પણ એને જો સૂક્ષ્મ કસાઈ કર્યો દબાવીને તો કેટલું એની અંદર એનું આર્ત ધ્યાન કેટલું થાય, ઓલું તો છૂટી ગયો એનાથી, પણ આર્ત ધ્યાન કેટલું. એ જ્યાં સુધી એનું નિરસન ન થાય ત્યાં સુધી કેવા કર્મો બંધાતા જાય, કેમ કે ભાવધારા એ છે, એમાંથી મુક્ત નથી થતો, ભાવધારાથી મુક્ત થતો નથી. તો કર્મનો આધાર શું છે? ભાવધારા છે. હવે જેની ભાવધારા આર્ત ધ્યાનની થઈ, એવો રીસ ચડી, જેને કહે સૂક્ષ્મ ધ્યાનનું સૂક્ષ્મ કસાઈનું સ્વરૂપ શું? રીસ, રોસ, મનની અંદર આમ જેને કે અંદરની અંદર બળતો હોય, ભયંકર છે. કેમ કે ત્યાં સુધી ભાવધારા કલુષિત છે, દૂષિત છે, ત્યાં સુધીમાં જે કાંઈ બાકું થશે એ બધામાં આની પરછાયા પડવાની જ છે, આની પરછાઈ પડશે, પડછાયો પડવાનો જ છે, એ પર સમયમાં જ છે. કર્મબંધ આકરો થશે, દુર્ગતિના બંધ થશે, કારણ કે દુર્મતિ ચાલુ છે. પ્રભુ દુર્ગતિ આપજો, એ ન ટાળી શકો તો ન ટાળો, પણ દુર્મતિ ટાળજો. પ્રાર્થનાનું એક સરસ પદ છે કે પ્રભુ તમે મારી દુર્ગતિ ન ટાળો તો ન ટાળતા, પણ દુર્મતિ તો ટાળજો. કારણ કે દુર્મતિ હશે ત્યાં સુધી તો દુર્ગતિની પરંપરા બંધ નહીં થાય. બેસે છે બધી સૂક્ષ્મ વાતો, પરિણામોની વાતો, દુર્ગતિના બંધ તો આકરા, એટલા માટે કે એકવાર દુર્ગતિમાં થયા પછી એમાંથી છૂટવું કેટલું આકરું. સુગતિ કહ્યું છે કે તું મનુષ્યમાં આવીશ તો ક્યારેક તું છૂટી જઈશ, પણ તું નિગોદમાં ગયો હતો. અનંત કાળ સુધી તને બહાર નીકળવાનો કોઈ અવકાશ જ નહીં મળે ક્યાંય કોઈ, કારણ કે ત્યાં કાંઈ પછી છે જ નહીં. ઘોર અજ્ઞાન ને ઘોર અંધકાર સિવાય કાંઈ છે નહીં, કોઈ સત્સંગના જોગ નથી. એ આત્માનો વળી જ્યારે એનો યોગ જાગે, ભવિતવ્યતા જાગે, એને કંઈક વિચાર કરે, એમાંથી એ પરિણામથી બહાર નીકળે. પણ એમાં તો જ્ઞાનીઓ કે છે અનંતો કાળ પસાર થઈ જાય, કેટલી એ ચોવીસી ચાલી જાય, જીવ એકેન્દ્રિયમાંથી પણ ન નીકળી શકે. આક્રમા આકરું એકેન્દ્રિય પોતાની ગતિ પ્રાપ્ત થઈ હોય, એ એકેન્દ્રિયમાંથી એને બે ઇન્દ્રિયમાં આવવું એ ઘણું કઠિન છે. બે ઇન્દ્રિયમાં પછી જમ્પ સરળ છે, થઈ જાય બે ત્રણ ચાર પાંચ સંઘની થઈ જાય. પણ જો મૂઢ અવસ્થામાં ગયો એકેન્દ્રિયમાં, જેમ જેમ એનું સંઘની પણ ન હોય, વિચારની માત્રા ઓછી હોય, એમ જીવને છૂટવાના ચાન્સીસ નહીં. એટલે આ વૈરાગ્ય જે છે એ વૈરાગ્ય બોધમાંથી વૈરાગ્યનું સર્જન થયું, એ વૈરાગ્ય થતા એને નિજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને નિજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે સરસ અહીંયા વાત મૂકી છે કે નિજ જ્ઞાન છે એ સ્વરૂપ છે, નિજ જ્ઞાન છે એ સ્વરૂપ છે. તો રૂપના કેટલા પ્રકાર? ત્રણ. કયા કયા? રૂપ, અરૂપ અને સ્વરૂપ. રૂપ એટલે પૌદ્ગલિક પદાર્થો જે રૂપી છે, જે દેખાય છે એ રૂપ છે. રૂપનું જ્ઞાન નથી પ્રગટતું, એ તો છે જ એની પાસે રૂપ, એના તરફ એને વૈરાગ્ય પ્રગટે છે. પછી અરૂપ, આકાશ છે, કાળ છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, અને કેટલાક એવા દ્રવ્યો કે જે સ્વરૂપ એનું સૂક્ષ્મ છે, એટલે આપણી આંખ માટે તો એ અરૂપી જ છે. કર્મ અરૂપી, સમય અરૂપી, આ આપણા માટે અરૂપી છે, જે આપણને નજરે ચડે નહીં. તો આવા અરૂપ તો એની અંદર રોકાયેલા છે. જીવ એને કદાચ અરૂપને પણ પકડે, તત્વથી પકડે, ચર્ચાથી પકડે, એના સાધનોથી પકડે, કદાચ વિજ્ઞાન સાબિત કરી દે, પણ સ્વરૂપ ન પકડે. સ્વરૂપ વૈરાગ્ય વિના ન પકડે. જગતના રૂપી અરૂપી પદાર્થ એમ શબ્દ પ્રયોગ કરે છે કે તમામ રૂપી અરૂપી એટલે આંખથી દેખાય એવા અને નજરે ન ચડે એવા, એને અરૂપી કહેવાય. કે રૂપીને અરૂપી પદાર્થનું જ્ઞાન થવું સરળ છે, પણ સ્વરૂપનું ભાન થવું તકલીફ છે, મુશ્કેલ છે. એટલે જો એ રૂપી અરૂપી ઉપરથી દ્રષ્ટિ હટાવી લે તો જ એ અંતર્મુખ થાય, અને અંતર્મુખ થાય તો જ એને પોતાના સ્વરૂપનું ભાન થાય. આ કામ, જબરજસ્ત કામ કોણે કર્યું? સુવિચારણાએ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, પોતાનું જ્ઞાન થયું. એકવાર પોતાનું જ્ઞાન થયું, સ્વરૂપનું જ્ઞાન થયું, રૂપી અરૂપીનું નહીં, કેમકે એને ખતવણી પરમાં કરી છે. અહીંયા અપેક્ષા એ વાત થાય તો સ્વરૂપની વાત સ્વની અપેક્ષા છે. તો એ જ્યારે પ્રગટ થાય તો એનું કંઈક પરિણામ આવે. ઉદાહરણ આપે છે કે સાકર ખાધી, પરિણામ આવે કે ન આવે? કે સાકર ખાધી અને મીઠું ખાધી બંને એક જ વસ્તુ થઈ, એ મૂઢતા થઈ, એ સંભવ ન થયું. પછી કે છે કે આવું કોઈ પણ વસ્તુનો તમે ભોગ કર્યો તો પરિણામ શું આવે? સાકર ખાવાથી મીઠાશ આવે, મરચા ખાવ તો તીખાશ આવે, લીંબુ ખાય તો ખટાશ આવે. એમ નિજ જ્ઞાન થાય તો શું થાય? મોહનો મોહ છે અજ્ઞાન છે, મોહ છે અભાનતા છે, મોહ છે ભ્રાંતિ છે. ભ્રાંતિ ટળે, સ્પષ્ટ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાય, જ્ઞાન થાય, તો એ મોહ ટળે, આસક્તિ ટળે, મમત્વ ટળે. મિથ્યા ભાવો છે આ બધા, કાલ્પનિક ભાવો છે, વાસ્તવિક નથી. આસક્તિ છે, હું એમને કે આ પદાર્થ પ્રત્યે મને મારાપણું છે, આ મિથ્યા ભાવ છે, સાચો નથી, સત્ય નથી. આ પદાર્થ તારો થઈ શકે નહીં, તું પણ પદાર્થનો થઈ શકે નહીં. કોઈ કાળે આ દ્રવ્ય તારા દ્રવ્ય સાથે એકરૂપપણું પામે જ નહીં. જડ ચૈતન્ય બંને દ્રવ્યનો ભિન્ન સ્વભાવ એકપણું પામે નહીં. ત્રણેય કાળ દ્વય કાળ, દ્વય ભાવ, આ ભાવ બે છે, એક જડ ભાવ છે, એક ચેતન ભાવ છે, ક્યારેય નહીં થાય. તો મારી આસક્તિ છે, મારું મમત્વ ભાવ છે, મારું પોતાપણાનો ભાવ છે, જ્ઞાની કે છે એ અજ્ઞાનનું સ્વરૂપ છે, એ મિથ્યા ભાવ છે. તને જ્યારે આ નિજ જ્ઞાન પ્રગટશે એટલા મિથ્યા છે એ સમજાઈ જશે. બોધનું પરિણામ આવ્યું, સુવિચારણા થઈ. સુવિચારણાના પરિણામ આવ્યું, નિજ જ્ઞાન થયું. નિજ જ્ઞાનનું પરિણામ આવ્યું, મોહ ગયો. આ મોહ શું હતો? આખા સંસાર સાથે અનંત કાળથી જીવને જોડનાર તત્વ હતું. પોતે શુદ્ધ છે, ત્રિકાળી શુદ્ધ છે, ચૈતન્ય છે, પોતે એવો ને એવો છે, પણ અત્યાર સુધી અજ્ઞાનવશ લોકના અનંત પદાર્થ સાથે જોડાઈ ગયો, અને જોડાયો એને કારણે એની આસક્તિ, રાગ, મમત્વ, એ બધાને કારણે એ પદાર્થ સાથે જેની ગતિ, આ ગતિ થવા માંડી. પહેલી વાર એને નિજ જ્ઞાન પ્રગટ્યું, પહેલી વાર એને નિજ જ્ઞાન પ્રગટ્યું. સુવિચારણાનું પરિણામ આવ્યું. સુવિચારણા ક્યારે થાય? બોધ સાંભળતા થાય કે સાંભળ્યા પછી? બોધ અંગેની વિચારણા, ચિંતન, મનન, અનુપ્રેક્ષા, ધ્યાન, આ બધી પ્રક્રિયા છે. એ થાય એટલે સુવિચારણા પ્રગટે, અને સુવિચારણા પ્રગટે એટલે કોઈ ઘડીએ, આ અનુપ્રેક્ષાની કોઈ ઘડીએ, ધ્યાનની કોઈ ઘડીએ એને સત્યની ઉપલબ્ધિ થાય, એને સમ્યક દર્શન થાય, પોતાના આત્માની પ્રતીતિ થાય, અણસાર આવે, ઝાંખી થાય, સેજ અંદર પોતાને ઝાંખી થાય, પ્રતીતિ થાય. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી. આ પ્રતીતિનું લક્ષણ, જેવી જીવની પ્રતીતિ આવી શું થયું ભાઈ? તો કે બે પરિણામ થયા, જાણ્યો સર્વથી. અત્યાર સુધી હું આખા જગતના પદાર્થો સાથે એકમેક થઈ ગયો હતો, હવે ખબર પડે કે સર્વથી ભિન્ન છું. આ સર્વની શરૂઆત ક્યાંથી થઈ? શરીરથી. હું શરીરથી પણ આય પર છે, એનાથી પણ ભિન્ન છું. આ સમ્યક દર્શનની ખૂબી, નિજ જ્ઞાનની ખૂબી કે અરે હું આ શરીર છું તો એ તું નથી. સૌથી વધારેમાં વધારે ભ્રાંતિ હોય તો શરીરમાં એક રૂપપણાની ભ્રાંતિ. આજે બધા જ આપણા જીવોની મોટા મોટી નબળાઈ કે આપણે આપણા સ્વરૂપને ઓળખીએ શેનાથી? ક્યારે આપણે આપણા ગુણથી આપણને ઓળખીએ છીએ કે આપણા રૂપથી ઓળખીએ છીએ? રૂપથી ઓળખીએ છીએ, સ્વરૂપથી નહીં. હું કોણ ને હું ક્યાં ગયો તો ને મેં કેટલું કર્યું ને મેં આ બધામાં શું આવે છે? શરીરલક્ષી ચિંતવના છે કે આત્મલક્ષી છે? શરીરલક્ષી જ હોય છે. એટલું ભેદ જ્ઞાન થયું નથી, ભેદ પડ્યો નથી.
જાણ્યો સર્વેથી ભિન્ન. પહેલી વાર એને સટાક કરતો એને ખબર પડી કે બધાથી હું તો જુદો છું, અને પછી જુદો છું તો અસંગ છું. એટલે મારું અસ્તિત્વ, મારી પૂર્ણતા એ અસંગતામાં છે, સંગમાં નથી. કઈ પણ વસ્તુ મારી સાથે હોય એ મારી અધૂરપ છે. બેસે છે વાત? અસંગનો અર્થ શું થયો? તે કે હું છું અને અસંગ, તો મારા હોવાપણામાં કોઈ સંગની જરૂરત નથી, મારા હોવાપણામાં કોઈ સંગની આવશ્યકતા નથી, અનિવાર્યતા નથી. આને કહ્યું ભગવંતે દર્શન તેહને રે જેનું બીજું નામ સંકેત. મૂળ માર્ગ સાંભળો જેનું. કૃપાળુ દેવે એક નાના કાવ્યની અંદર કેટલી જબરજસ્ત સંકેતની પ્રાયોગિક વ્યાખ્યા મૂકી. દાર્શનિક વ્યાખ્યામાં તો મૂંઝવણ જ થવાની. 10 સૂત્ર આવ્યા હોય તો કોઈ ડાયો એમ કે 12 સૂત્ર છે સંકેતના. આમે થાય, આમે થાય, આમે થાય, આમે થાય, કેમ કે આને અંત નથી, પૂતગલને અંત નથી. પ્રયોગમાં આ સિવાય કંઈ નથી. તું ભિન્ન છું સર્વથી કીધું, હવે શું કરીશ? બોલ, હવે શું કરીશ? શું બાકી રહ્યું? અને અસંગ કીધું, કેનો સંગ લીધો? પોતાના ગુણો સિવાય કોઈ ચીજ નથી, અને છતાં પોતાના ગુણોથી પોતે છે. આવું નિજ્ઞાન પ્રાપ્ત થાય, એનાથી મોહ ક્યાં ટકે? આ બીજા છે મારી સાથે, હું એની સાથે જોડાયેલો છું, અથવા એનાથી મારી અસ્તિત્વ છે. આ જે ભ્રાંતિ, આ મોહનું સ્વરૂપ. મોહનું સ્વરૂપ શું? કૃપાળુદેવે એક પત્રમાં કહ્યું છે કે મોહનીયનું સ્વરૂપ જીવે વારંવાર વિચારવા જેવું. લક્ષમાં ન આવે. ભલભલા જ્ઞાનીઓ, ધ્યાનીઓ, મુનિઓ, આ બધા હજારો વર્ષના તપશ્ચર્યા પછી મોહના પાસમાં પટકાયા છે. ક્ષણવારમાં ભાન ભૂલાવી દે એવો પદાર્થ એ મોહ છે. એ અનંતકાળની સ્થિતિ, જીવની મોહજન્ય સ્થિતિ અનંતકાળથી છે. એને જો ક્યારેય જ્ઞાન થયું હોય, ભેદજ્ઞાન થયું હોય, એનો મોહ ટળ્યો હોય, તો પછી બંધાતો નથી. એટલે તરત જ સૂત્ર આપ્યું કે જ્ઞાની કર્મ બાંધતો નથી. હવે કર્મ બાંધતો નથી એ છૂટવાના માર્ગે છે કે બંધાવાના માર્ગે છે? શબ્દ સાદો કીધો કે ભાઈ તમને આત્મજ્ઞાન થાય, સાહેબ આત્મજ્ઞાન લઈને શું કરવું છે? તો કે જ્ઞાની કર્મ બાંધતો નથી. હવે જે કર્મ બાંધતો નથી અને કર્મ સમયે સમયે ઉદયમાં આવે છે, એ છૂટ્યા કરે છે પોતાની મેળે, એના સ્વભાવથી જ એ કાયમ ટકી શકતા નથી, કેમ કે એ નિત્ય નથી. તો પરિણામ શું આવે? જ્ઞાની ઉદાહરણ આપે કે હોજમાં પાણી ભર્યું છે અને આવવાનો નળ બંધ કરી દીધો અને નીચેના ડટ્ટા ખોલી નાખ્યા, તો હોલી હોજ ખાલી થવા સિવાય શું થાય? એમ આત્માની મુક્તિ સિવાય બીજું કોઈ પરિણામ? સાદા સાદા ઉદાહરણોથી વાતને કેવી સજ્જડ બેસાડી દે જ્ઞાની. મોહ ગયો, નિજ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે મોહ ગયો. અને મને જ્ઞાન થયું છે કે નથી થયું, આટલા આટલા શાસ્ત્રો વાંચું છું, આટલા વર્ષથી આ સત્સંગ કરું છું, કરાવું છું, અનેક પ્રકારની શિબિરો કરી છે, અનેક ઉપદેશો સાંભળ્યા છે, અનેક પંડિતોને સાંભળ્યા છે, ભલભલાને મેં સાંભળ્યા છે, એનું પારાસિસી શું? મોહની અલ્પતા થઈ છે? ઈચ્છાથી ન થઈ, એની ઉદાસીનતા આવી, વૈરાગ્ય આવ્યો. જેના જીવનમાં વૈરાગ્ય જાગ્યો હોય એનો સંસાર વધતો હોય કે ઘટતો હોય? વૈરાગ્ય જીવનમાં જાગ્યો છે તો પછી એનો આરંભ સમારંભ વધે કે ઘટે? હે, ગુણાકાર થાય. અને અવડા મેડા તો એટલી બધી વાતને સરળ કીધી છે જ્ઞાનીઓએ કે વૈરાગ્ય જાગે, મોહ તૂટે અને વૈરાગ્ય જાગે. એ નિજ જ્ઞાનથી આ એને પામે જે જ્ઞાને ક્ષય મોહ. નિજ જ્ઞાન થયું, એ જ્ઞાનનું સ્વરૂપ વૈરાગ્ય, એનો ગુણ પ્રગટ્યો. અવધુ વૈરાગ્ય બેટા જાયા, નિજ જ્ઞાન થયું, હવે એનું પરિણામ વૈરાગ્ય આવ્યો, દીકરો થયો, પેલો ગુણ પ્રાપ્ત થયો. બીજો ઉપશમ નો આવે, વૈરાગ્ય નો ઉપશમ. અને એના કારણે જે જ્ઞાને ક્ષય મોહ થઈ, સાહેબ મોહ નો ક્ષય થાય તો શું થાય? કયું પદ પામે? પામે પદ નિર્વાણ. એ મોહનો ક્ષય કર્યા વિના જ્ઞાન રહે નહીં. આ જ્ઞાનની તાકાત, આ જ્ઞાનની ઓળખ કે મોહનો ક્ષય કર્યા વિના જ્ઞાન રહે નહીં, આ જ્ઞાનને સામર્થ્ય છે. અને જ્ઞાન એ સચિત કે અચિત? સચિત. અને મોહ? જ્ઞાન ચેતનવંત અને મોહ અજ્ઞાનનું જળ, અચેતન. તો કોણ પાવરફુલ? તો જ્ઞાન થાય તો મોહ નષ્ટ થયા વિના રે. ઉલટું સમજાવે છે આજે, બધું ઉલટું હાલે છે કે મોહ થાય તો જ્ઞાન ગયા વિના. મોહ જ્ઞાનને હટાવે નહીં, જ્ઞાન મોહને હટાવે. અત્યાર સુધી મોહનું અસ્તિત્વ છે, એ જ્ઞાનનો અભાવ કે જ્ઞાનનો સદભાવ? અભાવ. જો જ્ઞાન પ્રગટે, સુવિચારણા થાય અને જ્ઞાન પ્રગટે તો મોહ ટકી શકે? આ ગણિત બધું સીધું, પરમાર્થનું ગણિત આટલું સીધું, સરળ, સુગમ, છતાં જીવ જટેલાઈ જાય, મુશ્કેલીમાં મુકાઈ જાય. કેમ કે એકવાર જો વાદ વિવાદના રવાડે ચડી ગયો તો પછી એને કંઈ છે. એટલે અહીંયા કહે છે કે એવી સુવિચારણા આ પ્રગટી છે. ગાથા 40 પૂરી થાય છે, એ બધું નિર્વાણ પદ સુધીની વાત કરી છે. 38, 39, 40, 41 ને આ 5 ગાથાને ક્રમશ આપણે સમજીએ તો એનું છેલ્લું શું આવે કે નિર્વાણ. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. હવે કહે છે કે જેનાથી આ સુવિચારણા ઉપજે એ હું તને કહું છું. મોહનાશની વાત ન કરી, નિર્વાણની વાત ન કરી. પ્રભુ આત્મજ્ઞાની આ સદગુરુ કહે છે કે જુઓ હવે હું તને શું કહું છું. હવેનું જે આખી બધી ગાથાઓ, આખું શાસ્ત્ર શેના માટે કહું છું? તારામાં શું વિચારણા જાગે એટલા માટે. તને જ્ઞાન આવે, તારો મોહ નષ્ટ થાય અને તારો સંસાર સમાપ્ત થાય, તને મોક્ષની પ્રાપ્તિ થાય એ તું જાણ. મુકેશભાઈ તરત જ પલટો માર્યો કે ઉપજે તે સુવિચારણા. અરે સાહેબ, તમે મને મોક્ષ સમજાવવાના હતા ને, મોક્ષ આપવાના હતા ને. ના, હું તને સુવિચારણા આપીશ. વાત પકડાય છે? સદગુરુ આંગળી ચીંધે, વટે માર્ગુ જેવો છે, ભેગો ચાલે નહીં, ચાલવાનું જીવે પોતે છે.
આપણે
કેમ કે સુવિચારણીની તાકાત તારી જ છે કે જે નિજ જ્ઞાન પ્રગટાવી શકે. એ તારી શક્તિ છે, એ તારું સામર્થ્ય છે, એ તારી મૂડી છે. જ્ઞાન પ્રગટાવવું છે આત્માનું તો એ પ્રગટાવશે, સુવિચારણા પ્રગટાવશે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. અને તમે નિજ જ્ઞાન વિના તારા મોહનો ક્ષય કેવી રીતે થાય? અમે કરીએ તારા મોહનો ક્ષય? સાહેબ બે શાસ્ત્ર તમે વાંચી લેજો, બ્રાહ્મણને એમ કે લાખના જપ પાઠ કરાવી લેજો એટલે અમારી આત્માની શાંતિ થાય, 1000 રૂપિયાની દક્ષિણા આપશું. એમ સદગુરુને કહે સાહેબ બે શાસ્ત્ર વધારે તમે વાંચજો, 4 ગાથા તમે વાંચજો. ન થાય. અરે આજે ટર્ન આવ્યો છે આત્મસિદ્ધિનો, એ પકડાવવો જોઈએ. કે પામે પદ નિર્માણ કીધા પછી સાહેબ પણ તમે વાત બંધ કરો ને, હવે તો પૂરું થઈ ગયું. એ તો થઈ ગયું, તો હવે તમારે શું કહેવાનું છે? તો કે તને સુવિચારણા પ્રગટાવવા માટે હવે બધું કેવું, જે કંઈ કેવું છે, હવે જે કંઈ કેવું છે એ શેના માટે કેવું છે? આત્મદ્રવ્યની સ્વતંત્રતા. ગુરુ પારતંત્ર્ય એની પણ એક મર્યાદા. જીવને અવલંબન ક્યાં સુધી એની પણ એક સરસ મજાની શાસ્ત્રની રેખા. કેટલી સૂક્ષ્મ વાતો આત્મસિદ્ધિની અંદર વર્ણાયેલી છે એ જ્યારે એકબીજી ગાથાના અનુસંધાન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે હવે આ આખી આત્મસિદ્ધિ તો અમને સુવિચારણા માટે આપે છે. હવે કોક સમજે કે સદગુરુનો જ છે, કૈરા કરે. આત્માના પદની બધી વાતો સદગુરુ કૈરા કરે. આત્મસિદ્ધિની આ જે આખું સ્વરૂપ છે એનું બંધારણ છે. એ બંધારણની અંદર એટલી બધી વૈજ્ઞાનિકતા છે, શાસ્ત્ર શુદ્ધ અને વૈજ્ઞાનિક એટલે અચળ અટલ ફરે નહીં. એક ગાથાથી 8 ગાથા સુધી પ્રાસ્તાવિક ભૂમિકા છે. એક ગાથાથી 8 ગાથા સુધી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું, તે એ જીવની પ્રાસ્તાવિક ભૂમિકા છે. કે પરમાર્થનો પ્રયત્ન કરનારા તમામ જીવો અત્યારે અવળે માર્ગે ગયેલા છે, કારણ કે એમાંના કોઈ શુષ્ક જ્ઞાની છે અથવા તો કોઈ ક્રિયાજળ છે, અને બંને ખોટા છે. બંને એકાંતમાં છે, એકાંત મિથ્યાત્વમાં છે અથવા નયાભાસમાં છે. માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. અરે જ્ઞાની આવા કે જ્ઞાની શુષ્ક જ્ઞાની, શુષ્ક જ્ઞાનીમાં જ્ઞાની આવ્યો ને એની એ કરુણા ઉપજે. અને ઓલો ક્રિયા કરે છે, આખો દી બિચારો વ્રત તપ જપ કરીને શરીરને સૂકવી નાખે છે, એની એને કરુણા ઉપજે છે કે અરે રે આ જીવો શું કરે છે, આ ક્યારે છૂટશે, આની મુક્તિ ક્યારે થશે, અને માર્ગ ક્યારે મળશે, આ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ક્યારે કરશે, આ પરમપદની પ્રાપ્તિ કેમ લેશે, કેટલી કરુણા આવે છે. એટલે એને આધારભૂત સૂત્ર આપ્યું. પેલા 8માં જો આપણે જરા પેલું પુસ્તક પૂરું થાય છે, હવે બીજા પુસ્તકમાં આપણે પ્રવેશ કરશું, ગાથા 41-42 થી. પણ આ પહેલાની આખી ભૂમિકાના એના 3 ભાગ સમજી લઈએ. કે બીજું છે એ શેના માટે છે? તો પહેલા તો એણે કહ્યું કે જો ભાઈ આ તમે જે કંઈ કરો છો એવું સદગુરુને લાગ્યું કે બરોબર નથી. કાં તો તમે શુષ્ક જ્ઞાનમાં છો અને કાં તો તમે ક્રિયાજળમાં છો. આને તમે મોક્ષનો માર્ગ માની રહ્યા છો, આ તમારો મતાર્થ છે, આ તમારો મતાર્થ છે. એટલે જગતની અંદર પરમાર્થ માર્ગે ચાલનારા સાધક જીવોના 2 ભાગ કરીને એનું એક પણ હું કર્યું કે બંનેને એક શબ્દમાં મૂકવા હોય તો મતાર્થી છે, બધા આત્માર્થી. એનો આત્માર્થનો જે પુરુષાર્થ કરી રહ્યા છે એ અપેક્ષા એ 2 ભાગ પડે છે, એક જ્ઞાન માર્ગમાં છે, એક ક્રિયા માર્ગમાં છે. એક એક જ્ઞાનથી મોક્ષ થશે એમ માન્યું છે, બીજા એક ક્રિયાથી મોક્ષ થશે એમ માન્યું છે. એક કંઈને ખ્યાલ નથી આવતો કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ માર્ગ. એટલે એ બધા આત્માર્થી હોવા છતાં વાસ્તવની અંદર મતાર્થી છે. આ એને દ્રષ્ટિભ્રમ તોડાવે એવું જો કોઈ તત્વ હોય તો સદગુરુ છે. ગાથા નંબર 9-21 સદગુરુનું મહાત્મ્ય. પહેલા વહેલા જો સદગુરુ પાસે જાય તો પરમાર્થનો લક્ષ્ય એને થાય કે ભાઈ જે કંઈ કરવું છે, શાસ્ત્ર વાંચન કરવું છે કે ક્રિયા કરવી છે, પણ પરમાર્થના લક્ષ્યથી કરવી છે. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થનો. આ નિજપદના લક્ષ્ય વિનાનું બધું જ વ્યર્થ છે. અહીંથી શરૂ થયું ત્યાં સુધી એને 21મી ગાથા સુધી સદગુરુનું કેટલું મહાત્મ્ય છે, માર્ગને પામેલો છે એનું કેટલું મહાત્મ્ય છે, એનું માર્ગદર્શન હંમેશા માર્ગને પામેલો પમાડશે. જે પોતાનો સ્વયં આત્મા પ્રગટ્યો છે એ આપણો અંધકાર દૂર કરશે, એ પ્રગટાવશે. જે સ્વયં અબૂજ છે, જે સ્વયં ગોઠા ખાય છે, કૃપણ દેવો તો લખ્યું છે ડૂબકા ખાય છે, શંકાના ગડકા ખાય છે, ગડકા ખાઈ રહ્યો છે, માર્ગ એની પાસેથી નહીં મળે. તો એ સદગુરુનું મહાત્મ્ય એટલું સરસ રીતે મૂક્યું છે. પ્રત્યક્ષ યોગ મૂક્યો છે, પરોક્ષ યોગ મૂક્યો છે, અને પરોક્ષમાં એના બોધનો યોગ મૂક્યો છે. આ બધું સદગુરુમાં આવે. એ સદગુરુ થકી કેવળ જ્ઞાન પામી જાય તો પણ એનો વિનયનો યોગ મૂક્યો છે. અને કોઈ સદગુરુ આમાં ભૂલ કરે તો મહામોહનીય આ શબ્દ જબરજસ્ત મૂકીને કૃપાળુદેવ એનું પરિણામ પણ આપ્યું છે. અને સાધક આવાના સંગે ચડી જાય તો એ પણ ભવસાગર ડૂબે. પણ એમાં પછી કહ્યું કે આ વાત બધી ગહન છે, અગમ નિગમની વાત છે. સદગુરુના મહાત્મ્ય અનેક વિધ પ્રકારે કહેવામાં આવ્યું છે. પ્રત્યક્ષ પણ છે, એમાં પરોક્ષ પણ છે, એમ શાસ્ત્ર પણ છે, અને એની અંદર હવે જીવ જો એકાંતે એક વાત પકડી લે તો મુશ્કેલી થઈ જાય. એટલે બે ગાથા મૂકી છે, ગાથા નંબર 22 અને 23. એટલી બધી જાગૃતિ આપી છે કે હોય મુમુક્ષુ જીવતે સમજે એ વિચાર, હોય મતાર્થી તે અને થાય ને આત્મલક્ષ. આ નહીં થાય. આ બે ગાથા આપી કે મતાર્થી જો હશે એટલે બેમાંથી એક સેટ કેટેગરીમાં, તો એને આત્માનો લક્ષ, નિજ સ્વરૂપનો લક્ષ, નિજ જ્ઞાન પ્રગટ નહીં થાય. આત્મસિદ્ધિની સચોટ ભૂમિકા છે. એટલી સુંદર વૈજ્ઞાનિક છે. એક કીધા પછી એને કહ્યું કે તો સાહેબ ઉપાય શું? મતાર્થ ન ટળે ત્યાં સુધી આનો કોઈ ઉપાય નથી. લક્ષણ કયા મતાર્થીના? મતાર્થ જાવા કાજ કે જોવા કાજ. અમારે એ લક્ષણ જોવા નથી, કેનામાં છે. જાવા કીધું એટલે મારે મારામાં હોય તો મારે એને દૂર કરવાના છે. લક્ષણ કયા મતાર્થીના? મતાર્થ જાવા કાજ. એને જાવા માટે કહે છે, જોવા માટે નથી કહેતા. જોવું પર લક્ષ્ય થાય, જાવું સ્વલક્ષ્ય થશે. દોષને ઓળખવા છે, દોષ ટાળવા માટે ઓળખવા છે. દોષને ઓળખવા છે, દોષની નિંદા કરવા નથી ઓળખવા. સ્વ ને પરનો ભેદ પાડી દે, સાધકની દ્રષ્ટિને પર તરફથી ખેંચી લે. બીજો સાધક છે તો તું એની ચિંતા કરમાં.
તું દોષ રહીત થા. આ ગુરુનો ઉપકાર અનંતો ઉપકાર છે. એ બે ગાથા મૂકીને પછી 10 ગાથા મતાર્થીના લક્ષણ આપે છે. ગાથા 24-33 એ 10 ગાથા મતાર્થીના લક્ષણ આપે છે. એની અંદર 5 ગાથા લક્ષણ ક્રિયાજળના છે અને પછીના લક્ષણ શુષ્ક જ્ઞાનીના છે. કેમ કે મતાર્થીમાં બેયનો સમાવેશ છે. જો આત્મસિદ્ધિમાં કોઈ વાત અનુસંધાન વિનાની નથી. આપણે એમ જ સમજતા હોય કે આ મતાર્થીની વાત આવી, હવે આ તો કોઈ જુદી જ શ્રેણી આવી ગઈ. જુદી નથી, આ આત્માર્થીની શ્રેણી છે, જેની અંદર બે ભ્રાંત શ્રેણી છે. એક છે શુષ્ક જ્ઞાનીની અને બીજી છે ક્રિયાજળ. એની વાત કરે છે. જબરજસ્ત વાત છે. એ બે એ ગાથાઓની અંદર 4 ગાથા બધું ચાલે, પછી પાછો આખો બદલાઈ જાય અને એ લક્ષણ બધું આખું શુષ્ક જ્ઞાનીનું આવે. મતાર્થીની વાતમાં પેલા ક્રિયાજળની અપેક્ષાએ જ કૃપાળુ દેવે આ બધા મતાર્થ સમજાવ્યો, અને પછી જ્ઞાન શુષ્ક જ્ઞાનની અપેક્ષાએ મતાર્થ સમજાવ્યો. મતાર્થીના લક્ષણમાં બંને કેટેગરીના આત્માર્થી સાધકોનો સમાવેશ કરી અને એની ભૂલ ક્યાં થાય છે, એનો દોષ ક્યાં છે એ બતાવ્યો. પછી આત્માર્થીના લક્ષણ આપ્યા અને આત્માર્થીના લક્ષણ આપ્યા 9 ગાથામાં, ગાથા નંબર 34-42. અને એટલી સરસ વાત મૂકી કે આત્માર્થીના લક્ષણમાં આત્માર્થીને પ્રાપ્ત થઈ જ જાય. જો આત્માર્થીના લક્ષણ આવે તો આત્માર્થીને પ્રાપ્ત થાય જ. કેમ કે કહ્યું કે આવા લક્ષણ આવી દશા હોય તો આત્માર્થનો નિવાસ છે, તો જ્યાં નિવાસ છે એને મળી ગયો, મોહ ટળી ગયો અને પામે પદ નિર્વાણ, એ તો મળી ગયો, વાત પૂરી થઈ જાય છે. પણ વચમાં એક સ્ટેપ આવી ગયો, વચનું એક પગથિયું આવી ગયું, એક તબક્કો આવી ગયો. શું આવ્યો? કે એને સુવિચારણા પ્રગટે તો આ મતાર્થના લક્ષણ ગયા એનું કંઈક પરિણામ આવે ને, કે હવે એને મતાર્થ એટલે મિથ્યા આગ્રહ હવે એનો તૂટી ગયો છે, તો એને સુવિચારણા પ્રગટે. આ સુવિચારણા પ્રગટવા માટે અત્યારે જીવને યોગ નથી ગુરુઓનો, અથવા શાસ્ત્રનો યોગ છે તો સમજણનો યોગ નથી. આ પરિસ્થિતિની અંદર નથી પ્રત્યક્ષ સાધન કે નથી પરોક્ષ સાધન. જેને જે વાત કરી એ કુઈટા કરે પ્રત્યક્ષ ને પરોક્ષની, પણ અત્યારે તો એની પાસે નથી પ્રત્યક્ષ કે નથી પરોક્ષ. ખ્યાલ આવે છે? કેમ કે સુવિચારણા પ્રગટ થતી જ નથી. બોધ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, પરિણામ બોધનું શું આવે? સુવિચારણા. અને સુવિચારણા પ્રગટ થાય તો વાત સ્પષ્ટ થઈ ગઈ કે નિજ જ્ઞાન પ્રગટ થાય તો નિજ જ્ઞાનથી એનો મોહ તો વયો જ જવાનો છે, અને મોહ જાય તો નિર્માણ સિવાય રહેશે શું? મોહમાંથી હ જાય તો ક્ષ જોડાઈ જાય. મોહ એમાં હ ગયો, હ હણાઈ ગયો તો ક્ષ જોડાઈ ગયો, બાકી કઈ છે જ નહીં. પાછું આખી વાતે મૂક્યા પછી થયું કે વાત જ ક્યાં, કે સુવિચારણાની વાંધો છે. એટલે કૃપાળુ દેવે પણ બોધ આપ્યા પછી કહ્યું કે કર વિચાર તો પામ. ગાથા નંબર 45-128 બોધનું કથન આવશે. માત્ર આત્માના 6 પદ એનો બોધ આપે છે ગ્રંથ, કે આ આત્માનું સ્વરૂપ કેવું છે તું સમજ. પણ ત્યાર પહેલા એ આખો માર્ગનો ક્રમમાં ષટપદ સ્થાનક એની 2 ગાથામાં પ્રરૂપણા કરે છે કે આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય શુદ્ધ. આ બોધનું સૂત્ર આ જ્ઞાનીના બોધનું સૂત્ર.
જો કેટલી બધી ભ્રાંતિ છે, ઘણા એમ સમજે કે બોધ આત્માનો જ મળવો જોઈએ, પછી એનો ઉપાય નથી જોતો મારે.
જ્ઞાનીનો બોધ કોઈ દી અધૂરો ન હોય. આ પદ છે આત્માનું, શુદ્ધાત્માનું પદ છે. આ ત્રિકાળી જ્ઞાયક અને ચૈતન્યનું પદ છે, પણ મળશે કેવી રીતે? સુધર્મ વિના નહીં થાય. ઉપાય છે, પણ મોક્ષ ઉપાય સુધર્મ. એટલે એણે કહ્યું કે એ જે વાત છે એ સમજવાની વાત છે. આત્માનું મૂળ સ્વરૂપ, નિશ્ચય અને વ્યવહાર બંને સમજવાની વાત છે. એટલે ષટસ્થાનક સંક્ષેપમાં ષટદર્શન પણ તે સમજાવવા પરમાર્થક. સમજાવવા કે સમજાવવા? મુકેશ, કોને સમજાવવા? જે કંઈ અમે વાત કરી છે તને સમજાય તો બસ, બીજાને સમજાય કે એને બહુ ચિંતા નહીં કરીશ. કેમ કે આમાં ષટ સ્થાનક આવી જાય છે અને છ છ દર્શન પણ, અને અધ્યાત્મને લગતી તમામ વિચારધારાઓ જેટલા નહીંથી કહી શકાય એટલા નહીંથી આની અંદર સમાવેશ થઈ જાય છે. ષડ દર્શન એટલે શું? નહીંના ભેદ. વિશેષ પ્રકારે વિશેષ પ્રકારે કહેલી બધી અધ્યાત્મ સંબંધી વાતો, કોઈ લૌકિક સંબંધી તો છે જ નહીં, આ બધાનો સમાવેશ આમાં થાય છે. પણ સેના માટે અમે કહ્યું છે કે માત્ર તને પરમાર્થ સમજાય. પરમાર્થ એટલે મોક્ષ, મોક્ષનું સ્વરૂપ, શુદ્ધ નિજ પદનું સ્વરૂપ સમજાય. તો સમજાય તો તું એની પ્રાપ્તિ કરીશ. જે પદ લક્ષમાં નથી આવ્યું એની પ્રાપ્તિ થશે કેમ? અપૂર્વ અવસરમાં કહ્યું, એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન. મેં એનું ધ્યાન કર્યું, કેમ કે સદગુરુ પાસેથી મને પરમાર્થનો લક્ષ મળ્યો એનું મેં ધ્યાન કર્યું છે. એનું ધ્યાન કર્યું છે એટલે એની પ્રાપ્તિ માટેનો મારો પુરુષાર્થ છે. એ આત્મસિદ્ધિની ગાથા 74 ગાથામાં બોધ કથન છે. ભગવાને પછી આપી ગાથા, એ 74 ગાથામાં શું આપ્યું? બોધ. પણ એમાં 20 ગાથામાં શિષ્યના પ્રશ્નો છે અને 54 ગાથામાં એનું સમાધાન છે. એટલે માત્ર બોલ્યા નથી, માત્ર બોધ નથી આપ્યો, વન વે ટ્રાફિક નથી. આત્માના 6 પદની સ્થાપના કરી તો એક એક પદે શિષ્યનો પોતાનો બળવો પકારે છે. મતાર્થી છે ને? પહેલો પ્રશ્ન, આત્મા છે સાહેબ નથી, આત્મા નિત્ય છે સાહેબ નિત્ય નથી, હોય તો ભલે રહ્યો, હવે રેવા દઉં અહીંથી અટકો. તો કે ના, નિત્ય છે. તો કે કરતા નથી. નિત્ય હોય તો ભલે રહ્યો, એ કંઈ કરે નહીં. તો કે ના, કર્મનો કરતા છે. તો કે સાહેબ કર્મનો કરતા ભલે રહ્યો, ભગવાન છે ને ફળ આપવા વાળો, કર્મ શું જાણે. તો કે ના, ભોગતા છે. એક એકમાં સમાધાન, ઓળું એક એકમાં હામો. એમ છે તો સાહેબ આ તો ચાલે જ ક્રિયા, કરે ને ફળ મળે, કરે ને ફળ મળે, શુભ કરે તો દેવું લોકમાં જાય, અશુભ કરે તો નર્કમાં જાય. ના, એનો ઉપાય છે. એનું કર્મનું, કર્તાનું, ભોગતાનું ટળવાપણું છે. જબરજસ્ત સૂત્ર છે, આનું ટળવાપણું છે. તો સાહેબ આનો કોઈ ઉપાય હોય? આનો ઉપાય ન જાણે મોક્ષ છે મોક્ષ છે વાત કર્યા કરે, એકાંત છે. તો કે ઉપાય છે, એનો ઉપાય છે સુધર્મ છે. 22 ગાથાની અંદર એ ઉપાય ચાલે છે, પણ એના પણ બે ભાગ પડે છે. 11 ગાથામાં ઉપાય કહે છે અને 11 ગાથામાં ધર્મનું સ્વરૂપ કહે છે. ઉપાયની અંદર 5 ઉપાય આપ્યા છે. 5 ઉપાય. પહેલો ઉપાય, કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. અંધકારને અજ્ઞાનને અંધકાર સાથે મૂક્યો છે અને જ્ઞાનને પ્રકાશ સાથે મૂક્યો છે. અસલ મજાનું પહેલા કહ્યું, અંતર્મુખતા. પહેલો ઉપાય. કયો સંપ્રદાય આવ્યો, કયો ગસ આવ્યો? અંતર્મુખતા. ઉપાય છે એ અવિરોધ છે અને અચૂક છે.
બીજો ઉપાય કારણ બંધના, બંધના કારણની છેદક દશા આ ઉપાય છે. કોઈ મત, કોઈ દર્શન, કોઈ આગ્રહ, બધું આવી ગયું. ત્રીજો ઉપાય આ કર્મની ગ્રંથની મૂળ રાગ દ્વેષને અજ્ઞાન થાય નિવૃત્તિ જે થી એ જ મોક્ષનો પંથ. કયો પંથ કીધો? પંથને કયા સંપ્રદાયનું લેબલ લાગ્યું? ચોથું કીધું આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ. કેવળ એટલે આત્મા, આત્માને આત્મા ઓનલી, એ સિવાય કાંઈ નહીં. અસંગ આત્મા, અખંડ આત્મા, અભેદ આત્મા પામીએ એ મોક્ષનો પંથ છે. આભાસ બધા છોડી દેજો. આત્મા સંબંધી જે આભાસ હોય એ અરૂપી છે, અમૂર્તિક છે. પછી તમે કહો કે નાદ સાંભળો, ઘંટડી સાંભળી, પ્રકાશ સાંભળો, દીવો જોયો, આ બધા પૌદ્ગલિક પરિણામ છે. આ ભ્રાંતિમાં ક્યાંય પડશો નહીં. અહીંયા દેખાણો, અહીંયા દેખાણો, વાહ, આત્માના પ્રદેશો સર્વત્ર પથરાયેલા છે અને તને અહીંયા જ દેખાણો, તો તું દેખાણ વધારે હાથમાં આત્મા હતો કે નહીં? એનો દેખાણો. અનેક ભ્રાંતિઓની અંદર જીવને ચડાવી દીધા છે કુગુરુઓએ. એવો લગાવી દીધો ઓલાને જાણે કે આત્મા કોઈ જગ્યાએ ક્યાંય વસ્તુ હોય રૂપી, એવી વાત કરી. સર્વાભાસ રહિત આ કિનાર એક પુરુષ છે. આ કાળની અંદર ડંકાની ચોટ ઉપર ટંકોત્કીર્ણ વચન કહે છે કે આ ભ્રાંતિમાંથી દૂર થઈ જાય, જેથી કેવળ પામીએ. કેમકે આત્મા સત ચૈતન્યમય, આત્મા સત છે અને આત્માના પ્રદેશે પ્રદેશે ચૈતન્ય છે. ચૈતન્ય ઘન કહેવાય એને, એટલે કોઈ એક પ્રદેશમાં ચૈતન્ય છે ને બીજા પ્રદેશમાં એ જળ છે. આવું આત્માનું સ્વરૂપ નથી. આ ઉપાય. અને છેલ્લે પછી પાંચમો મોહ. આ મોહનીય છે. પછી એની અંદર કહ્યું કે જે દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય અને હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. પાંચ ઉપાય કીધા પછી સાહેબ આ પાંચ ઉપાય તમે કીધા, આ તો બધા જ તમે કીધા, કોઈ જાતનું નહીં. અમને આવા ઉપાય આ ઉપાય આપ્યા છે સર્વજ્ઞ તીર્થંકર જૈન પરમાત્માએ. હવે દર્શન આવ્યું, જૈન દર્શન, કે દર્શન જ્ઞાન અને ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. બસ એ જીવને સંકેત પ્રાપ્ત થાય, શુદ્ધ સંકેત પ્રાપ્ત થાય, પરમાર્થ સંકેત પ્રાપ્ત થાય, વિતરાગતા પ્રાપ્ત થાય, મોક્ષમાં સ્થિત. પછીની ગાથા તો શિષ્ય પોતાનો અહોભાવ પ્રગટ કરે છે. નવ ગાથામાં અને પંદર ગાથામાં ઉપસંહાર આવ્યો છે. જબરજસ્ત ઉપકાર જો આ સદગુરુનો હોય તો પંદર ગાથાનો છે. ઉપાદાન અને નિમિત્તમાં અથડાયો છે, નય અને વ્યવહારને અને નિશ્ચય નહીં માં અથડાયો છે, પુરુષાર્થ સંભાય અને ભવિતવ્યતા સંભાય એમાં અથડાયો છે. ચારે બાજુ તર્ક જ લેવા છે ને, ભ્રમ જ લેવો છે, ભ્રાંતિનો આધાર જ લેવો છે. અધ્યાત્મ ઓછું કરવું છે, વિવાદ વધારે કરવો છે, વિતંડાવાદનું જોર વધારવું છે અને જોશ એમાંથી ચડે છે એને. આત્માનું સ્વરૂપ પરમ શાંત સ્વરૂપ છે એવું વિચારતો તેને એમ થાય કે બસ પતી જાય પદ્માસન, કંઈ કરવા પણ તો મજા ન આવે ધર્મ કરવાની. તું તારા સ્વરૂપમાં સ્થિત થા તો શું મજા આવે ધર્મની? એને ઉછળવું છે, એને કૂદવું છે ધર્મના નામે. એટલે એને ક્યારે આ વાત બેસશે નહીં. અહીંયા એ વાત મૂકીને જ્ઞાનીએ કીધું ઉપસંહારમાં કે બધું કરજે પણ તારે આખરે કરવાનું છે તો સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે પામે સ્થાનક, પાંચમું સ્થાનક પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખજે. આવી અદ્ભુત આત્મસિદ્ધિ એમાં છેલ્લે બે ગાથા આપી કે અમે તો આ સ્વભાગ અને ગોસડે ડુંગરસિંહને કીધું છે, એટલું જ નહીં પણ આદિ મુમુક્ષુ, મુમુક્ષુઓને અને મુમુક્ષુ ન હોય તોય ભવ્ય જીવોને તથા ભવ્ય કારણે કયો બોધ સુખ થાય. જો ક્યાંય આવી રીતે જ્ઞાનીના વાતને સંકોચિત ન કરવી, મર્યાદિત ન કરવી, એને મને જ કીધું છે. કોઈ દી જ્ઞાનીનો કે જ્ઞાની જીવ મૈત્રીવાળા મહાવીરનો માર્ગ છે. કોઈ ભવી જીવ હોય, આજ મુમુક્ષુ નથી તો કાલ થશે, અમે એના માટે આ માર્ગ કહીએ છીએ. અને માર્ગની અંદર પછીની ગાથા છેલ્લી મૂકી, કઈ મૂકી? સાધન સિદ્ધ દશા અહી. આ આત્મસિદ્ધિ આખી શું છે? કઈ દશાનું વર્ણન છે? સાધન અને સિદ્ધ દશા. સાધન વિના સિદ્ધ દશા પ્રાપ્ત થાય નહીં. સાધન દશા એ વ્યવહાર છે, સિદ્ધ દશા એ નિશ્ચય છે. પણ આ સમન્વય, આ સંધિ, આ પરસ્પર ઉપકારિતા, જગતના બધા દ્રવ્યો પરસ્પર ઉપકારી છે, વિઘાતક નથી. આખો નિસર્ગનો જે માહોલ સમજવો પડે કે જગતના છ દ્રવ્યો છે એ પરસ્પર ઉપકારી છે, સર્વજીવના સુખ માટે છે. અજ્ઞાનથી એનો ઉપયોગ થાય વાત જુદી છે, પણ બાકી બધું, આખી પ્રકૃતિ તમને તમારી મુક્તિ તરફ માર્ગમાં સહાય કરે છે, આખું જગત સહાય કરે. પરસ્પરોપગ્રહો જીવાનામ, એ આખું સૂત્ર આપણને ઉમા સ્વાતીજીએ તત્વાર સૂત્રમાં આપ્યું છે. આટલી વિશાળ દ્રષ્ટિ, આટલી ઉદાત્ત દ્રષ્ટિ ન આવે ત્યાં સુધીમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર, આટલું ગંભીર શાસ્ત્ર, પણ છતાં એટલું સરળ, એટલું સુગમ. અને એમાં આપણને આ મુનિશ્રીનો ઉપકાર છે, એણે આવા આવા ભેદ, આવી આવી દ્રષ્ટિ ખોલીને આપણી સામે આ વાતને આટલી સરળ, સુગમ અને સ્પષ્ટ રીતે મૂકી છે. બહુ ચોખ્ખી, શંકાથી પર. એટલે હવે આત્મસિદ્ધિનો આપણો એક ભાગ પૂરો થાય છે, એ આવી ગયું એમાં મોક્ષ સુધીની વાત. જો આમાંથી નિર્વાણ મળી જતું હોય તો બીજો ભાગ વાંચવાની, કેમ કે એને કહી દીધું છે. પણ પછી એ પાછું આગળ વધ્યા એટલે એને શરૂ કર્યું મોહ નાશથી નહીં, નિજ જ્ઞાનથી નહીં, મોક્ષથી નહીં. ક્યાંથી શરૂ કર્યું? સુવિચારણાથી. અને એ સુવિચારણા બોધથી થઈ હતી. તે બોધે, કદાચ તમારી પાસે બોધ ન હોય તો આખી વાત અટકી જાય, આખું ચક્કર અટકી જાય. તમે શું કરશો? મોક્ષની સાધના કેવી રીતે કરશો? એટલે શરૂ કરવાનું ક્યાંથી આવ્યું? બોધથી. એટલે પછી શરૂ કર્યું 41મી ગાથાથી. લ્યો આ બોધ અને આ બેધનું પહેલું સૂત્ર. હવે પછી આપણે બીજો ભાગ શરૂ કરીશું, એ બોધનો કરીશું. ત્રીજો ભાગ આવશે, આખો ઉપાયનો અને ધર્મનો આવશે. ખબર નથી કેટલો સમય જાય, જે જાય તે. પણ એક એક વસ્તુ સમજીએ, કંઈ પણ પ્રશ્ન હોય તો વિચારીએ. આ એક ભાગ પૂરો થાય છે. કોઈ પ્રશ્ન, કંઈ મનમાં મૂંઝવણ નહીં તો એક જ આ શાસ્ત્ર બસ છે. પંડિત સુખલાલજીએ કૃપાળુદેવને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે કે ઘણા લોકોના મગજમાં એમ છે કે જુદા જુદા ગ્રંથો વાંચવા અને આપણે જ્ઞાનાવંત થવું. એને કહ્યું કે અમે તો એમ માનીએ છીએ કે એક જ ગ્રંથનું અનુશીલન અને પરિશીલન કરવામાં આવે તો જો એ પર્યાપ્ત હોય તો એ કોઈક એક ગ્રંથ પકડીને સાધકે પોતાની પરમાર્થ માર્ગની યાત્રા કરવી જોઈએ. આવો જો કોઈ ગ્રંથ હોય તો તે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. આવો પરિપૂર્ણ મોક્ષ માર્ગ માટે, પરમાર્થ માટે એવો છે. આપણને આ ગ્રંથ સમજાવવામાં મદદ થાય, આગળ વધશું આપણે. આવતીકાલે હવે જેની પાસે પહેલો ભાગ છે એ મૂકી દેજો, બીજા ભાગનું પુસ્તક લઈને આવજો, અને અહીંયા પણ બીજા ભાગના પુસ્તકો મૂકજો. જે એની પાસે ન હોય એ લેનારા લોકો પાછા વાંચીને અહીંયા મૂકી દે, એટલે આપણો ક્રમ જળવાઈ રહે. ચાલે સમગ્ર વાંચન ચાલે ત્યાં સુધીમાં કોઈની પાસે પુસ્તક ન હોય એવું તો ન થવા દેતા. પુસ્તક વિના તો વાત પકડાશે જ નહીં, કેમ કે આપણી સ્થિતિ નબળી છે. હું બોલું, તમે સાંભળો, છતાંય નબળી છે. તમારી પાસે એ શબ્દ જોશે, બોધ માટેનો, જ્ઞાનીનો શબ્દ જોશે તો પકડાશે, સરળ થશે, આનંદ આવશે વાંચવામાં પણ. આ જ્ઞાન છે ને એ વિષયનું એક એનું લક્ષણ છે કે જ્યારે સત્ય હોય ને ત્યારે જ્ઞાનની વાત સાંભળતા શું એનું પરિણામ આવે? આનંદ આવે, મોજ આવે, અંતરથી આનંદ આવે, શાંતિ વેદાય, મન સ્થિર થાય. જે કાલ વાત કરી હતી ને કે શું આનું, તો કે આ બોધ, સત્સંગ, સ્વાધ્યાય એનાથી મન શાંત થાય, મન સ્થિર થાય, અને આત્મામાં કોઈ આનંદ, અલૌકિક આનંદ અનુભવાય. એક કઈ વસ્તુનો ભોગવટો નથી. અત્યારે આપણે શું ભોગવીએ છીએ? કોઈ ચીજ છે, ચાનો કપ પહેરો છે, તો આપણને આનંદનો અનુભવ થાય એવી આ ચીજ છે. દિવ્યાનંદની સૌનું કલ્યાણ થાય વિશેષ અવસરે.